તારીખ 16/5/1983 શ્રી પરમાગમસાર બુલ નંબર 239 240 અને 241 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 103
એ વૃત્તિમાં આવીને એ સ્વકાયમાં અંતમ પુરુષાર્થ એવું બને છે એમ કે છે એને એમ લાવે છે કે આ તો કમાવાનો આત્માના આનંદને કમાવાનો કાળ છે એમ લાગે છે. બાળમાં ધન રહેવાનો કાળ છે એમ નથી. એક બીજો વાસ પણ એની અંદર છે કે એને એમ લાગે છે કે અત્યારે આ જીવને મનુષ્ય ભાવ મળ્યો, મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થયો, આ દશા મનુષ્યની થઈ, ઉપરાંત સન્માર્ગના આંગણા સુધી આવવાનું થયું. આ સન્માર્ગ છે, સત્ય માર્ગ આ છે, ત્યાં સુધી પહોંચવાનું સમજવાનું બન્યું. નક્કી આ ભાવ ભાવના અભાવ માટે જ આવેલો છે એને એવો અંદરથી ભાસ આવી ગયો જોઈએ કે હવે મારું ભવભ્રમણ ખલાસ થવાનું નિશ્ચિત વાત છે. એટલા માટે જ આ બધી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, નહીતર આ પરિસ્થિતિ ઊભી થાત નહીં એમ એને લાગવું જોઈએ. જૈન દર્શનમાં કે અજૈન દર્શનમાં ધર્મના ક્ષેત્રમાં તો અનેક જીવો પ્રવૃત્તિ કરે છે, પણ જૈન દર્શનમાં રહેલા પણ સન્માર્ગને પ્રાપ્ત થતા નથી તો અજૈન દર્શનમાં તો એ તો માર્ગ જ નથી, પ્રાપ્ત થવાનો પ્રશ્ન રહેતો નથી. તો પછી મને સન્માર્ગ મળ્યો, આ સન્માર્ગ છે એમ મને મળ્યું જાણવામાં મારા શ્રદ્ધા અને જ્ઞાનની સમક્ષ એ વાત આવી એને એમ અંદરથી ભાસવું જોઈએ, ભણકાર આવવો જોઈએ કે ખરેખર મારું હિત કરવાનો પૂરેપૂરો સમય ને પૂરી તક મને મળી છે અને તેથી હવે આત્માનો આનંદ ન મળે ત્યાં સુધી હું જંપીશ. એટલો અંદરથી ઉપાડ આવે, એની ધગશ ઉભી થાય તો એને ચૂકે નહીં, નહીતર એ મનુષ્ય ભવને ચૂકી જાય છે. આ પરિસ્થિતિ ઉભી થાય ના તો સંકેત કર્યા છે ગુરુદેવ શ્રીએ. પોતાના હિતના માર્ગે ચડે એવા જીવના પરિણામ કેવા કેવા થાય, કેવા પરિણામ એના હોય એના સંકેત કર્યા છે. ઘણા પ્રકાર પરિણામની યોગ્યતામાં ઘણી ઘણી વાતો છે, પણ એમાંની કેટલીક વાત પ્રસિદ્ધ કરીને ગયા છે. બરોબર, એને એમ ન લાગે કે આ ધન રહેવાનો કાળ છે. શું કરીએ, અમારે ધંધો છે, ધંધો તો આજીવિકાનું સાધન ન હોય તો કરવો પડે બીજી વાત છે, પણ પરમાર્થ માર્ગને ગૌણ કરીને એકાકાર થઈને એ પ્રવૃત્તિમાં લાગે એ તો એને કરવા યોગ્ય નથી. ઉલટાનું જેને આની કિંમત આવી છે આ માર્ગની, સંક્ષેપ કરીને પ્રવૃત્તિને ટૂંકાવીને આ માર્ગમાં પોતાનો પ્રયત્ન કરવાનો સમય કાઢી લે છે. ગમે તેવા કપરા સંયોગોમાં, ગમે તેવા આકરા ઉદયમાં પણ એ પોતાનું કાર્ય કરવાનો સમય કાઢી લે છે. આમ છે, સમયની ઘણી કિંમત છે. આમ સમય ખૂટવાનો નથી, જીવ અનંતકાળ પર્યંત રહેવાનો છે, એટલે આમ તો સમય ખૂટવાનો નથી. પણ છતાંય અહીંયા એ વાત નથી, નહીતર વળી કોઈ એમ કહેતું, એમ તો જાણવા મળ્યું છે કે અમારો આત્મા શાશ્વત છે. શાશ્વત પદાર્થ છે એટલે એને કાળ પણ સામે શાશ્વત છે કાર્ય કરવાનો, ગમે ત્યારે કાર્ય કરશે. એ વાત આ માર્ગને અનુકૂળ, પ્રતિકૂળ વાત છે એમ છે. આ કાળમાં આવી ઊંચી ઊંચી વાત કેમ અંગીકાર કરી શકાય? અમે સાધારણ રહ્યા, પૂજા ભક્તિ કરીએ, દયાદાન કરીએ, કે આવી ઊંચી વાત અમે ક્યાંથી કરી શકીએ? કે છે કે એ આત્મા સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે, એટલે એને બહિરાત્મપણાનું જોર ઘણું છે. બહિરાત્મા તો અનાદિનો છે, પણ વિષય અંતર્મુખ થવાનો સામે આવ્યો અને એને હડસેલો માર્યો, અનાદર કર્યો, એ પણ મોટું કરીને. જગતમાં એવી કુટિલ નીતિ છે કે મોટા કરીને મારે શું કરે, માન સન્માન આપીને મારી નાખે, એ મોટા કરીને મારે એમ કે છે.
કુટિલ નીતિ,
એ કુટિલ નીતિ છે બધી, કૂટનીતિ એને કહેવાય છે. કે અંદરમાં આશય એ હોય કે આપણે એને બહુમાન આપવા લાયક હોય કે ન હોય, એને માન આપો ને પછી એને લૂંટી લ્યો. એની પાસેથી દાન મેળવવું હોય તો દાન મેળવી લે, બીજા કામ કરાવવા હોય તો બીજા કામ કરાવી લે. એમ અહીંયા કે છે કે આ તમારી વાત બહુ ઊંચી, મારો અડસેલો મૂકો અભરાયમાં, મારે આ કામની નથી, અમે તો નાના માણસો છીએ. એ કુટિલ નીતિ છે, એ બહિરાત્મપણાનું જોર છે એની અંદર.
બરોબર,
અનુભવ પ્રકાશમાં એ વાત દીપચંદજી કરી ગયા. અહીંયા તો એમ કહે છે કે આત્માના આનંદને કમાવાનો આ કાળ છે, એમ તને તારા માટે ભાસવું જોઈએ, અને એના માટે જ તારી સંશોધક વૃત્તિ પૂરેપૂરી પાછળ પડી જવી જોઈએ. એક વાર એ પૂરો પાછળ પડે અને એને પોતાનું કાર્ય ન થાય, એ કોઈ કાળમાં ત્રણેય કાળમાં નહીં બની શકવા યોગ્ય કાર્ય છે, એ બનતું જ નથી ક્યારે પણ. એટલે એમ કહે છે કે એને ચૂકીશ નહીં. બસો ને ચાલીસ ભૂલ થયો, 241. શુભ રાગની મીઠાશ જીવને મારી નાખે છે, અને પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે. બે વાત કરી છે. જીવના જે પરિણામ છે, એ પરિણામમાં જીવ હઠથી પણ પરવિષયોનો ત્યાગ કરી શકે છે. શું બને છે જગતમાં, કે જગતની અંદર મનોહર વિષયો છે, પાંચ ઇન્દ્રિયોની સુહાતા વિષયો છે, એનો ત્યાગ તો જીવ હઠથી પણ કરી શકે છે, પણ અંદરમાં એ પ્રકારના પરિણામ કરતા જે શુભ ભાવ થાય છે એની મીઠાશ એને રીઝાય છે અને એને મારી નાખે છે, એમ કે છે. શુભ રાગની મીઠાશ જીવને મારી નાખે છે, આમ કે છે. ફસાઈ જાય છે જીવ, જેનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, એની વિતરાગી પરિણતિ ઊભી કરવા માટે શુભાશુભ પરિણામનો છેદ કરવો જોઈએ. એ છેદ કરવાને બદલે અશુભને છોડીને શુભમાં લીન થાય છે, શુભની મીઠાશમાં રોકાય છે, એને મારી નાખે છે. એટલે એને વિતરાગતામાં આવવા દેતો નથી. એ અપસિદ્ધાંત છે કે અશુભ છોડીને શુભ કરતા કરતા શુદ્ધતા થશે, એ અપસિદ્ધાંત છે. અપસિદ્ધાંત એટલે વિરુદ્ધ સિદ્ધાંત છે, ઉલટો સિદ્ધાંત છે. રાગ કરતા કરતા વિતરાગતા થાય એવું કદી બને નહીં.
બરોબર,
શ્રીમદજી લખે છે કે લોહીથી લોહીનો ડાઘ જતો નથી. લોહીથી લોહીનો ડાઘ ન જાય, પાણીથી લોહીનો ડાઘ જાય, નિર્મળ પાણીથી. એમ કેમ કહે છે કે શુભ રાગની મીઠાશ જીવને મારી નાખે છે. બહુ ભાગ જીવો ધર્મના ક્ષેત્રમાં આવતા અશુભ છોડી અને શુભ પ્રવૃત્તિમાં સહજપણે જ પ્રવર્તે છે. બીજો ઉપાય નથી. અશુભ છોડવું જોઈએ અને શુભમાં આવવું થાય એવું તો એક સાધારણ પ્રક્રિયા બને જ છે. શુદ્ધતા ઉત્પન્ન થયા પહેલા પણ, છતાં પણ એ શુદ્ધતા તે જીવોને ઉત્પન્ન થાય છે કે જે જીવોને એ શુભની મીઠાશ ન રહે તેને. જે જીવોને શુભરાગની મીઠાશ રહી જાય છે એને વિતરાગતા અને શુદ્ધતાની ઉત્પત્તિ થઈ શકતી નથી. આમ છે કેમ કે એને ત્યાં શુભની કિંમત કરી અને શુદ્ધની કિંમત કરી નહીં. ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપતા કે જેમ કોઈ બાજરાનું મોટું ડુંડું ખાય એવો રાડું હોય આ ઉગે ને, સીધે સીધો હાથાની જેમ ઉગે છે, ઉપર એનું ડુંડું જામે. મોટું ગાડું દેખા જેવું બાજરાનું ડુંડું હોય, વજન એનો 500 ગ્રામ અંદર બાજરો ભરેલો હોય એવું મોટું ડુંડું હોય, આ બબે મેચના ડુંડા થાય છે, તો એ હાવ પાતળી હળી જેવી છોડનો હોય એનો, એનો પાતળો એવો હળી જેવો છોડનો હોય, એ ભાખડું ઊંચું હોય એના ઉપર ડુંડું ઊંધું હોય, તો એને ટકનાર જે એને એને એની નીચે જે રાડું છે એ પણ મોટું જાડું હોય છે. રાડું એને કહે છે, આઠો હોય છે. એમ સબળમાં સબળ પુણ્યના પરિણામ થાય એને ઉપર જઈને જે શુદ્ધતાના પરિણામ રૂપી ફળ આવે છે, તો પણ જેને એ બાજરાની મીઠાશ જોઈએ છીએ એને ખડની કિંમત નથી. ભરોટાબંધ ખડ થાય, ભરોટાબંધ ખડ થાય, ઉદાર માણસ હોય, શ્રીમંત માણસ હોય, એમ કહે કે પાંજરાપોરમાં મોકલી દો, એ ખરના મારે પૈસા ઉપજાવવા નથી, મારે ત્યાં ધન ધાન્ય એટલું પાકે છે, પુણ્યને કારણે એટલો પાક છે કે આની વખારો ભરાય છે ને એના હું દાન દઉં છું, ખાતા પીતા બધે કરવું હું કે એને દાનમાં દઉં છું, તો પછી આ ખરના ભરોટાને હાચવીને મારે શું કરવી, મોકલી દો. એની નજર ખર ઉપર હતી નથી. એમ જે શુદ્ધતામાં કેવળ જ્ઞાનના અને સિદ્ધ પદના પાક પાકવાના છે, એવા માર્ગે ચાલનાર મોક્ષ માર્ગી જીવને વ્યવહાર રત્નત્રયના કારણે ઊંચામાં ઊંચા શુભરાગના નિમિત્તે ઊંચા પુણ્યના કર્મના દળિયા બંધાય, એ બંધનની સામે એ અપેક્ષા રાખીને જોવે તો એ મોક્ષ માર્ગી નહીં. જેમ કોઈ શ્રીમંત હોવા છતાં ખડના ભરોટાને હાચવે તો એ શ્રીમંતાય નહીં. એની આટલું આટલું અનાજ પાકવા છતાં એ લોભ કરીને ખડને હાચવે તો એની શ્રીમંતાય નહીં. એમ અહીંયા એમ કહે છે કે વિતરાગતાની જે કિંમત છે એની પાસે રાગની શું કિંમત છે, ઊંચામાં ઊંચા વ્યવહારના રાગની પણ એમાં કોઈ કિંમત નથી. એ પરિસ્થિતિ મોક્ષ માર્ગી જીવની હોય છે. એ મોક્ષ માર્ગી જીવની વાસ્તવિક સ્થિતિ છે એને અહીંયા પ્રદર્શિત કરે છે. શુભ રાગની મીઠાશ જીવને મારી નાખે છે, એમાં એ રોકાઈ જાય છે, આગળ વધતો નથી, વિતરાગતા ઉત્પન્ન કરી શકતો નથી. એથી આગળ ચાલીને એમ કહે છે કે પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે. પરસત્તા અવલંબી જ્ઞાન બીજા પદાર્થને લક્ષ્યમાં રાખીને, બીજા પદાર્થને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન, વાંચી વાંચીને થયેલું જ્ઞાન, સાંભળી સાંભળીને થયેલું જ્ઞાન, અથવા આત્માના અવલંબને જે જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ, જ્ઞાન ભંડારના અવલંબને જ્ઞાનમાંથી જ્ઞાન આવવું જોઈએ, એના બદલે પર બાજુ એને છોડીને અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં ખેંચાઈને જે જ્ઞાન ઉત્પન્ન થાય અને એ જ્ઞાન એને સારું લાગે, મીઠું લાગે, વાહ મને ઘણું જ્ઞાન છે, એ જ્ઞાન પણ જીવને મારી નાખે. આ વિદ્વાનોને ચેતાયેલા છે. ધર્મના ક્ષેત્રમાં બે પ્રકારના પ્રક્રિયા વાળા જીવો છે, જ્ઞાનની ક્રિયા વાળા અને શુભ ભાવની શુભરાગની ક્રિયા વાળા. બે પ્રકારના પરિણામ ક્રિયા વાળા જીવોની સ્થિતિ જોઈને આ વાત કરી છે કે જે શુભરાગની ક્રિયા કરવા વાળા જીવો છે અને શુભરાગમાં મીઠાશમાં છે એ પણ મરેલા છે, મરી ગયા, એનું જન્મ મરણ નહીં મટે. અને જ્ઞાનની ક્રિયામાં પડેલા શુદ્ધ અંતરસત્તાને અવલંબીને જ્ઞાન કરવાને બદલે એને છોડીને બહારમાં શાસ્ત્ર અને બીજા પુસ્તકોને સાંભળ્યાને એ પ્રકારે જે જ્ઞાનનો વિકાસ થયેલો માને છે, ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ માને છે ને એની એને મીઠાશ છે. ઘણા જીવોને ઘણા શબ્દ ભંડોળ હોય એની પાસે, એક વાત કરવા માટે અનેક શબ્દોથી એ વાતને વ્યક્ત કરી શકે, કોઈ શૈલી હોય એવી ભાષાની. એ પ્રકારે પોતાના જ્ઞાનને અનુરૂપ બીજી બહારની વાણી આદિનો પણ યોગ હોય, પછી એવી મીઠાશ થઈ જાય, એવી મીઠાશ થઈ જાય કે વાહ આ જ સર્વસ્વ છે. જાણે એને અંતર્મુખ વળવાનો અવસર આવતો નથી. એક જગ્યાએ બોલ છે, આગળ પાછળનો ખ્યાલ નથી, આવી ગયો હોય તો તમારે ખ્યાલમાં, કે જેને ક્ષેક્ષમ જ્ઞાનના અથવા ઇન્દ્રિય જ્ઞાનના રસ ચડ્યા છે તેને અતિન્દ્રિય જ્ઞાનનો રસ ચડશે. એવી એક વાત આમાં છે પરમાગમ સારમાં. એટલે મન અને બુદ્ધિથી ભલે ચારે અનુયોગના વિષયનું અધ્યયન કરીને જ્ઞાનના ઉઘાડમાં એ ઉઘાડના રસમાં ચડી જાય, એને ઇન્દ્રિય જ્ઞાનનો રસ છે. એને પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ છે એમ કહો કે એને ઇન્દ્રિય જ્ઞાનનો રસ છે. એને અતિન્દ્રિય જ્ઞાની એવો આત્મા એને રૂચ્યો નથી, એને અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપે આત્મા એને રૂચ્યો નથી, અને અતિન્દ્રિય જ્ઞાનની એને મીઠાશ લેવી છે એ વાત એના એને રહી નથી. વિરુદ્ધ પક્ષમાં એ ઉભો છે એમ કેમ છે, વિરુદ્ધ પક્ષમાં એ ઉભો છે. ઇન્દ્રિય જ્ઞાનની મીઠાશ વાળો જીવ વિરોધ પક્ષમાં ઉભો છે, આત્માથી વિરોધ પક્ષમાં છે ઇન્દ્રિય જ્ઞાનની મીઠાશ, સૂક્ષ્મ જ્ઞાનની મીઠાશ. એ સૌથી વધારે ફસાવાનું કારણ છે, કેમ કે એનો વિષય પાછા શાસ્ત્ર હોય. જોકે પંડિતોનો સંસાર જ શાસ્ત્ર છે, પંડિતોનો સંસાર શાસ્ત્ર છે, શાસ્ત્રમાં આવે છે પાછું, આ વાત એ શાસ્ત્રમાં જ આવે છે. ટોડર મલજી કીધું છે શરૂઆતમાં કે પંડિતોનો સંસાર છે કે શાસ્ત્ર છે. કેમ એમ કહ્યું કે જે પરસત્તા અવલંબી જ્ઞાનથી સંસારનું પરિભ્રમણ ચાલુ રહે છે, એવું જ પરસત્તા અવલંબી જ્ઞાન એને ચાલુ ને ચાલુ એની મીઠાશમાં રોકાઈને રાખ્યું છે, અને તેથી એને પરતન્મયતા અને પરસન્મુખતા ટળતી નથી અને સ્વસન્મુખતા એને થતી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એ જીવને મારી નાખે છે એટલે ભાવ મરણ અને દ્રવ્ય મરણનું એ કારણ થાય છે. તેથી ઊંધી દિશામાં એ વિષયને કિંમત આપીને જરાય આગળ વધવા જેવું નથી. બોલો પ્રવીણભાઈ, આપણે પાંચ છ છ સાતમાંથી છ દિવસ કરવા કે ન કરવા, કરવા જોઈએ કે ન કરવા જોઈએ? એ તો બીજા ધ્વનિની અપેક્ષા એ છે. શ શું ક્રોસ આર્ગ્યુમેન્ટ છે? આ
બીજો ધ્યેય અપેક્ષા એ
ભગવાનની જે દિવ્ય ધન છે એવી છે કે સાંભળનારા શ્રોતાઓને ધર્મીને પણ એમ લાગે છે કે જ્યારે જાણે ભગવાન અમારા કાનમાં અમૃત રેડે છે, અમૃતની ધાર કરે છે એમ લાગે છે. પણ એમ લાગવાનું કારણ બીજું છે, અંદરમાં જે આનંદ અમૃત છે ને એનું લક્ષ થાય છે, અને એ આનંદ એ અંદર અંતરલક્ષમાં એ વિકાસ કરે છે ને, એટલે એને એના ઉપર આરોપ જાય છે. ભગવાનની જે વાણીમાં પુણ્ય અતિશય છે, મીઠાશ છે, અવાજની મીઠાશ જરૂર છે, અસાધારણ છે, અતિશય છે. એવી કોઈ જગતના કોઈ સ્વરમાં એવી મીઠાશ હતી, ભલે સંગીતના સ્વર સ્વર લોકો સુસ્વર કહીને એની મીઠાશ માનતા હોય, અને કર્કશ દુસ્વરને કડવો ગણવામાં આવતો હોય, તો પણ ભગવાનની જે વાણી છે એની મીઠાશ અલૌકિક મીઠાશ છે. એવું હોવા છતાંય તે જે જીવો શુદ્ધોપયોગમાં ડૂબે છે ત્યાં સમોસરણમાં ડૂબે છે, સમોસરણમાં લાખો જીવો
સ્વરૂપમાં ડૂબે,
વારંવાર સ્વરૂપમાં ડૂબે છે એ મીઠાશને છોડીને કે રાખીને. ધીમી ધાર છે, અમૃતની ધાર છે એને છોડી દે છે કે નહીં? તો એથી પણ વધારે અમૃતમય જે એવું અંદરનું આનંદનું પરિણમન છે એ ખરેખર અમૃત છે.
બરોબર,
એમાં લીન થવામાં એ ભગવાનની વાણીને સાંભળવાનો એટલો કાળ છોડી દે છે, ઉપયોગ છૂટી જાય છે. એ સાંભળવાનો ઉપયોગ ક્યાં હતો નથી, પણ ભગવાન સામે બેઠા છે, સંભળાવી રહ્યા છે, એને શું ઉપયોગ ન દે? એ તો અવિવેક નહીં કહેવાય, એ
ખરો અવિવેક. ગુરુ
પણ ભગવાન વાણીમાં એમ કે છે કે તું અંદરમાં લીન થા, એ ભગવાનની આજ્ઞા પાડી એ જ ભગવાનનો વિવેક છે. એમાં વાણી સાંભળવું એ તો એની પાસે અવિવેક છે, વિવેક નથી, પણ એ અવિવેક છે. કેમ કે પ્રસન્મુખ રહ્યો, સ્વસન્મુખ ન થયો તો આજ્ઞા માની નહીં એમ થઈ ગયું. પણ અટપટું લાગે જરા,
સીધું છે,
એકદમ સીધું છે. સીધું છે શું? એકદમ સીધું
છે.
અંતર્મુખ થવું એમાં આડે શું? એમાં તો કઈ બીજી આદેશ જ નથી, એકનું અંતર્મુખ થવું એ તો એકાંતે સત્યનું આરાધન છે, સત્ય સ્વરૂપનું આરાધન છે. એકાંતે વિતરાગ માર્ગ છે, એ સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં. શુવરાગની મીઠાશ જીવને મારી નાખે છે, અને પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે. આ વિષય જ્યારે આપણે વિશેષપણે જ્ઞાનની પ્રક્રિયામાં ઊભા છીએ ત્યારે વિશેષપણે વિચારવા યોગ્ય છે. આપણે ત્યાં જે ચાલે છે એ વિષય સ્વાધ્યાયની પ્રક્રિયાનો વિશેષ વિશેષ વિષય ચાલે છે, અને એમાં સાંભળવું અને વાંચવું, ચર્ચા આદિ કરવી, એમ બે ત્રણ પ્રકારે એની પ્રવૃત્તિ ચાલે છે. પણ એની અંદર આ વાત ધ્યાન ખેંચવા જેવી છે કે એ સર્વ પ્રકૃતિ પ્રવૃત્તિનો ઉદય ચાલતો હોય તો પણ લક્ષ્માંથી એ વાત ખસવી ન જોઈએ કે આ પરસત્તા અવલંબી જ્ઞાન છે એની કિંમત નથી, એની કિંમત આપવા જેવી નથી, અને એમાં કાંઈ ઉઘાડનો વિકાસ થાય તો એની મીઠાશ વેડવા જેવી નથી.
વાત તો પડી છે આમાં, એમાંથી
આખરી તો ભાઈ જ્યાં સુધી એને ન ઘૂસે ત્યાં સુધી એકડો આકરો હતો, એકડો પણ આકરો હતો. ક્યાં સુધી? કે જ્યાં સુધી ઘૂંટતો નહોતો ત્યાં સુધી હતો. કોને આકરો? અત્યારે કોઈ કે છે કે એકડો આકરો છે શીખવો કે નહીં? આ બધું શાસ્ત્ર જ્ઞાન છે, શાસ્ત્ર ના અવલંબે જેટલો ઉઘાડીને વિકાસ થાય છે જ્ઞાન નો, એ બધો પરસત્તા અવલંબી જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિ જીવને એની મીઠાશ આવે છે, એને મારી નાખે છે. સમ્યક દ્રષ્ટિ જીવને અંગ પૂર્વ નો ઉઘાડ થાય. ગણધર દેવને એટલો બધો ઉઘાડ હોય કે અંતર મુહૂર્તમાં ચાર અનુયોગ, બાર અંગની રચના કરે, ચારે અનુયોગ આવી જાય એમાં. બાર અંગ એટલે લખ્યા લખાય નહીં, લખવા બે તો લખવામાં પૂરું પડે નહીં, એટલો ક્ષોભસમ એમનો અંતર મુહૂર્તમાં એટલો વિકાસ થાય, એટલા ભેદ પ્રભેદમાં ઉપયોગ ફરી વળે. છતાં મોક્ષ માર્ગી જીવને એવા પરસત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ આવતી નથી. એટલું તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એવી વાત કરી કે કોઈ મોક્ષ માર્ગી જીવ પરસત્તા અવલંબી જ્ઞાનને મોક્ષ માર્ગ કહે નહીં. પણ શાસ્ત્ર રચે છે ને ગણધરદેવ કે એને મોક્ષ માર્ગ કહેતા નથી. જે સ્વસત્તા અવલંબી જ્ઞાન છે એને જ મોક્ષ નો માર્ગ કહેવામાં આવ્યો છે. એ રીતે એ વિષયને વિશેષપણે વિચારવા જેવો છે.
જય હો. બે વાત જાહેરાત.